તારીખ 15-8-1985 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 3, પાના નંબર 2 અને 3.
મુક્ષુતાની ભૂમિકામાં યથાર્થ મુક્ષુતાના કેટલાક ચિહ્નો છે એવા પરિણામ છે એનું અહીંયા વર્ણન છે. નીચે છેલ્લી બે નીતિમાં શરૂ કરીએ. મોક્ષુ જીવના પરિણામમાં સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રતમ ભાવના હોય છે. ભાવનાનો પડખું છે એ મોક્ષુના પરિણામનો મુખ્ય પાસું છે. ઉપર વાત લીધી છે બેનશ્રીના વચનામૃત ગ્રંથના આધારે અહીંયા અનેક પડખા સ્પષ્ટ કરીએ છીએ. એમના ગ્રંથમાં આદિ મધ્યંતમાં ઠામ ઠામ ભાવનાના વિષયને પ્રાધાન્ય આપ્યું છે. ક્ષયોક્ષમ ઓછો તો હોય તો ચાલે, પણ ભાવના તો મુખ્યપણે હોવી જ જોઈએ. અને તે પણ સ્વરૂપ પ્રાપ્તિની સાધારણ ભાવનાને એકદમ તીવ્ર ભાવના, અત્યંત તીવ્ર ભાવનાને અહીંયા તીવ્રતમ ભાવના કહેવામાં આવે છે. એમના માટે તો એ જુદા જુદા શબ્દ પ્રયોગ પણ એમને લીધા છે. ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ચૈતન્યની પ્રાપ્તિની ભાવના હોય તો કદી નિષ્ફળ જાય નહીં, અથવા આંતરડીમાંથી ઉત્પન્ન થયેલી હોય. આથી બહુ સાદી ભાષામાં કોઈને પણ સમજાય એવો વિષય છે. માણસ નથી કહેતા ભાઈ એની આંતરડી ઠરે છે, હવે એકદમ માણસ અત્યંત ભૂખ્યો હોય અને એને મિષ્ટાન્ન આપવામાં આવે અને તૃપ્ત થાય ત્યારે એને એમ કહેવાય કે એની આંતરડી ઠારી એને કહે છે કે નહીં. અથવા કોઈના ઉપર અત્યંત જોર જુલમ થાય ત્યારે પણ એમ કહે છે કે એની આંતરડી કકળે છે. અમારે ગુજરાતી ભાષામાં આ પ્રયોગ છે. અહીંયા ભાવના પણ એની આંતરડીમાંથી ઉત્પન્ન થઈ. ખરી ભાવનાનો આ વિષય છે અને ખરી ભાવનાથી અહીંયા આ માર્ગની પહેલ થાય છે. જે સમ્યક દર્શનના ચારિત્ર રૂપ નિર્ભ્રાંત દર્શન છે એ નિર્ભ્રાંત દર્શનનું કેડીમાં પગ મૂકવાનું પહેલું પગલું આ ભાવનાનું છે. તીવ્ર ભાવના હોય એ આ કેડીએ પગ મૂક્યો એને, અને નહીતર હજી એ માર્ગે તો નથી પણ કેડીએ પણ નથી, એ મેળવવાનો વિષય છે. મુમુક્ષુ જીવના પરિણામમાં ખરેખર ખરેખરા મુમુક્ષુ જીવના પરિણામમાં તો સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રતમ ભાવના હોય છે. આ ભાવના અસ્થિથી લીધી સ્વરૂપ પ્રાપ્તિની, પણ એ નાસ્તિકના વિષયમાં ઘણું કામ કરી જાય છે. કેમ કે સામાન્ય રીતે જગતના જીવને અથવા અનાદિથી આ જીવને પણ જગતના પદાર્થ પ્રાપ્તિની ભાવના છે. જગતના પદાર્થો અને વૈભવો જુદા જુદા વિવિધ પ્રકારના જે કાંઈ એને જોવા મળે છે ત્યાં એને આ મને હોય એવી ભાવના થઈ આવે છે. આના ઉપર તો લોકો લક્ઝરિયસ, આ એક સિદ્ધાંત ઉપર તો લક્ઝરિયસ આઇટમનું ઉત્પાદન જગતમાં ચાલે છે.
બરાબર,
કે ભાઈ આ કેટલી ખપશે કે બધાને આને આ કોને નથી જોઈતું એમ કયો. ભાવના તો બધાની છે, પછી જેની પાસે એટલી સંપત્તિ છે એ લે છે, ને કોઈ લોન લઈને પણ લે છે કે નહીં. કે ભાઈ લોનની સગવડ આપણે મળે છે તો લ્યો. એનો અર્થ કે ભાવના હતી તો એ વાત આગળ ચાલી. એમ જગતના પુદ્ગળ પદાર્થોની ભાવના તો આ જીવને અનાદિથી વર્તે છે. ચાર સંજ્ઞા તો અનાદિથી છે, એમાં બધું આવી જાય છે. એનું આ બિલકુલ વિરુદ્ધ પડખું છે. આત્મસ્વરૂપની ભાવના, ચૈતન્ય પ્રાપ્તિની ભાવના એ ચાર સંજ્ઞારૂપ ભાવનાથી બિલકુલ વિરુદ્ધ ભાવ છે. એ જળને જળની પ્રાપ્તિની ભાવના છે, એમાં જળ સંબંધિત રસ છે, એટલે કે એમાં વિભાવ રસ છે, રાગ રસ છે, અને અહીંયા રાગ રસને તોડવાનો અહીંયા પ્રકાર શરૂ થાય છે.
બરાબર,
હજી તો ભાવના છે એટલે રાગ રસમાં નિરસ થવાનો પ્રકાર શરૂ થાય અહીંથી. હા, અને જો રસ એ રસ નિરસ થાય, વિભાવ રસ નિરસ થાય, તો જ ઉપયોગ સૂક્ષ્મ થાય. સૂક્ષ્માતી સૂક્ષ્મ સ્વભાવને અવલોકન કરવાનો ઉપયોગ જે સૂક્ષ્મ છે એ ક્યાંથી લાવવો, આ પ્રશ્નનો આ જવાબ છે. કે જો સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી તીવ્ર ભાવનામાં વર્તતો હોય તો એ જીવને ઉપયોગ સૂક્ષ્મ થાય, ભાવનાવાળાનો ઉપયોગ સૂક્ષ્મ થાય. એટલે તો પોતે એમ લીધું છે કે એની ભૂલ ભાંગી જશે. ત્યાં સૂક્ષ્મની ભૂલ રહી ગઈ હશે તો ભાવનાવાળાની ભૂલ ભાંગી જશે. અથવા જે અંતર્મુખ થવાનો માર્ગ છે એને અવશ્ય મળશે, બીજાને નહીં મળે. બુદ્ધિવાળાને નહીં મળે પણ ભાવનાવાળાને મળશે. એની ભાવના અથવા એની લગ્ની એને એ માર્ગ સુધાડે છે. આ વખતે કરતા લગ્ન છે જરા તાલાવેલી વાળો ભાવ છે. ભાવના તો એક નિરંતર વર્તતો છે પણ એમાં પણ તાલાવેલી ઊભી થાય ત્યારે એને લગ્ન લાગે છે એમ કહેવાય. લગ્ન લાગે છે પછી મૂકતો નથી એ વાતને, છોડતો નથી. એ ઉપરાંત સ્વરૂપ સમજવાની, સ્વરૂપ સમજવાની એટલે કે અહીંયા સ્વરૂપને ઓળખવાની અપૂર્વ જિજ્ઞાસા પણ હોય છે. સામાન્ય જિજ્ઞાસા નહીં, સામાન્ય જિજ્ઞાસાથી કાર્ય થતું નથી, સામાન્ય ઈચ્છાથી પણ કાર્ય થતું નથી, અને સામાન્ય જિજ્ઞાસાથી પણ કાર્ય થતું નથી. પણ કોઈ અપૂર્વ જિજ્ઞાસા હોય, પૂર્વે ન થઈ હોય એવી હદે ઉત્પન્ન થયેલી જે જિજ્ઞાસા છે એ પોતાના સ્વભાવને શોધે છે અથવા અંતરખોજ કરે છે. એને એ જિજ્ઞાસાની તૃપ્તિ થાય એવો નિશ્ચય થાય છે, અથવા જિજ્ઞાસાની પૂર્તિ થાય એવો નિશ્ચય થાય છે, નિર્ણય થાય છે. સ્વરૂપનો નિર્ણય, સ્વરૂપ નિશ્ચય.
સ્વરૂપ નિશ્ચય
એટલે ભાવના ઉપરાંત સ્વરૂપ સમજવાની ઓળખવાની અપૂર્વ જિજ્ઞાસા પણ હોય છે. અર્થાત હવે એનો અર્થ છે અપૂર્વ જિજ્ઞાસાનો, અહીંયા આંખ મૂક્યો છે કે અનંત જન્મ મરણથી મુક્ત થવાની વેદના પૂર્વક ઉત્પન્ન જિજ્ઞાસા હોય છે, તેને લઈને પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજવાનો જ્ઞાનમાં અવકાશ થાય છે. જે સ્વ પદાર્થનો નિશ્ચય કરવો છે, જે સ્વ પદાર્થને સ્વતત્વને ઓળખવું છે, એ સ્વતત્વને ઓળખવા માટેની જ્ઞાનમાં જગ્યા ક્યારે થઈ કે જો અપૂર્વ જિજ્ઞાસા થઈ તો એ જ્ઞાનમાં જગ્યા છે, નહીં તો ત્યાં સુધી એને જ્ઞાનમાં જગ્યા નથી. એને આત્મા નથી સાંભળ્યો એમ નથી, આત્મા તો તીર્થંકરના શ્રી મુખેથી પણ સાંભળ્યો છે સમોસરણમાં ગયો ત્યારે, એટલે એમાં કાંઈ ખામી નથી રહી, કહેનારની ખામી નથી અને બુદ્ધિ તો સંગની પંચેન્દ્રિય છે એટલે બુદ્ધિ નથી એમ કહેવાય નહીં. તો પછી શું બાકી રહ્યું ત્યાં? બાકી રહ્યું કે ત્યાં એને અપૂર્વ જિજ્ઞાસા નહોતી. પાત્રતાના લક્ષણમાં લઈએ તો આ બધા પાત્રતાના લક્ષણ આવશે, મોક્ષની પાત્રતાના જ આ બધા લક્ષણ આવશે. થોડા દિવસ પહેલા ચર્ચા સારી, પ્રશ્ન તો એમ થયો હતો કે કસાયની મંદતા થાય એને પાત્રતા ગણવી કે નહીં, કે નહીં કસાયની મંદતા તો નહીં ગોધ નો જીવ કરીને સંગની પંચેન્દ્રિયો, અથવા તો બાળ વ્રત ને બાળ તપ કર્યા એમાં કસાયની મંદતા કરીને તો નવમી ગ્રેવક સુધી ગયો, શુકર લેશે એના પરિણામે, શુકર લેશે એના પરિણામે તો રસે ઘટ્યો છે પણ શુભનો રસ તીવ્ર થયો છે, આમ અશુભનો રસ ઘટી ગયો છે શુકલ્યશિયામાં, પણ શુભનો રસ તીવ્ર પડી ગયો છે. ત્યારે તો એકત્રીસ આગળનો આયુષ બાંધે છે, અઘાતીની લાંબા ને લાંબી એકદમ લાંબી સ્થિતિ મોટી સ્થિતિ પડે છે, વિભાવના તીવ્ર રસને લઈને પડે છે. જો અશુભ વિભાવનો તીવ્ર રસ હોય તો નીચે નારકીનો ટાંકો બાંધે, ઉપર નીચે આ બાજુનું ગ્રેવકનો ટાંકો બાંધે, પણ બે વિભાવ રસ છે, એકમાં કૃષ્ણ લેશિયા છે ને એકમાં શુકલ લેશિયા છે, સામે સામે કૃષ્ણ એટલે કાળી શુકલ એટલે સફેદ, એમાં અશુભનો રસ ગળ્યો છે પણ શુભનો રસ નથી ગળતો, એ તકલીફ છે. મોક્ષ માર્ગમાં તો એ પણ પ્રતિબંધક કારણ છે, કેમ કે રાગરસ એ આખરમાં રાગરસ જ છે, એમાં નિરસપણું આવે, રાગનું નિરસપણું, વિભાવનું નિરસપણું, અને તે પણ સ્વભાવની મુખ્યતામાં, અસ્તિની તો પહેલી કિંમત છે. અનંત જન્મ મરણથી મુક્ત થવાની વેદના પૂર્વક ઉત્પન્ન જિજ્ઞાસા હોય છે, અહીંયા એ આંખ લેવો છે કે એ જિજ્ઞાસા ક્યાંથી ઊભી થઈ? ભવભ્રમણ એ પણ એક, ભવભ્રમણનો ડર એ પણ એક પાત્રતાનું લક્ષણ છે. પાત્ર જીવને ભવભ્રમણનો ડર હોય છે, તો અહીંયા એ અનંત જન્મ મરણ કરી ચૂકેલા એવા પોતાના આત્માની અંતર કરુણા જે જીવને થઈ, એની દયા, પોતાની દયા જેને આવી, હેરાન થઈને કૂચે મરી ગયો, નરકાદીમાં જઈને હોથા નીકળી ગયા દુઃખી દુઃખી થઈને, એની દયા પોતાને આવી, પોતાની દયા પોતાને આવી એવું છે. એવી જિજ્ઞાસાનો વિષય છે, જિજ્ઞાસા એને બેચેન કરી મૂકે છે. ચર્ચામાં એ વિષય કહેલો ને, ચેન પડે નહીં ક્યાંય, એને જ્યાં સુધી જે ચીજને ખોજે છે, શોધે છે, ઓળખવી છે, સમજવી છે, નહીતર સામે અનંત જન્મ મરણ ઊભા છે, ભૂતકાળના થયા એક આમ તાદ્રશ્ય સામે રહે છે અને જો અહીંયા એમને આયુષ ગાળી નાખ્યું બીજા કાર્યોના પ્રમાદમાં તો પાછા અનંત ઊભા છે એનો વિચાર નહીં પણ એની વેદના અહીંયા લીધી છે. વિચાર તો ઘણા કરે છે શાસ્ત્ર માટે છે કે હા બહુ અનંત જન્મ મરણ આત્મા નથી, એને સમ્યક દર્શન મોક્ષ માર્ગ ન મળે તો પાછા અનંત જન્મ મરણ થાય. વાત સાચી છે પણ વાત સાચી છે તો એની કાંઈ વેદના છે? થોડીક અસાતા થાય ત્યારે તને વેદના થાય છે તો આ તો પ્રાણ છૂટે એક વાર નહીં અનંત વાર, એની વેદના કેટલી? વેદના ન હોય તો એ વિચાર ખરેખર ખરા વેશમાં આવ્યો નથી. માણસ નથી કે એ ખરા વેશમાં આવે ને ત્યારે આ કામ થશે, નહીં તો ત્યાં સુધી કામ નહીં થાય. શાંતિભાઈ હોશિયાર માણસો બધા કામ કઢાવે છે ત્યારે બરાબર આંખ મૂકે છે કે નહીં? આ એને સ્વરૂપને ઓળખવાનો ખરો વેશ છે. આ કે અનંત જન્મ મરણની વેદનામાંથી જિજ્ઞાસા ઉભી થવી જોઈએ કે મારું સ્વરૂપ કેવું, આખરમાં મારું સ્વરૂપ કેવું. ત્યાં સુધી એને ક્યાંય થક પડે નહીં, ક્યાંય ચેન પડે નહીં, માથામાં કીડા પડે તો કેવી વેદના થાય? કીડા ખુદબતા હોય માથામાં, એક્સરે થી બતાવે આમ અંદર ન હોય કોઈ કે ભાઈ એટલી વેદના, એટલી વેદના છે હું પણ અંદર થયું હું. જીવ ઉત્પન્ન થઈ જાય ને જેમ પેટમાં કર્મ થઈ જાય છે ને એમ માથામાં થઈ જાય, મોટા જીવ થઈ જાય. સૂક્ષ્મ તો હોય છે પણ મોટા થાય પછી એની પીડા થાય, એવી પીડા થાય કે માણસના પ્રાણ છૂટી જાય. કેમ કે બીજો તો રસ્તો નહીં, નીકળવાનો તો બીજો કોઈ રસ્તો નથી. એને એવી જગ્યાએ ઉત્પન્ન થાય, પેટમાં હોય તો દસ્ત માટે નીકળી જાય કે વોમિટ કરાવીને મોઢેથી કાઢી નાખે, મુજરીમાં હોય આંતરમાં હોય અહીંયા ક્યાંથી કાઢે? નીકળવાનો રસ્તો નથી, માથા પછાડીને મરી જાય માણસ વેદનામાં. એવી અંદરથી સ્વરૂપને ઓળખવાની વેદના આવવી જોઈએ, પછી એને ઊંઘ કેવી રીતે આવે? અંદર કીડા બટકા ભરતા હોય તો ક્યાંથી ઊંઘ આવે? વેદનામાંથી જિજ્ઞાસા આવે. હજી કેડીએ હાલવાની વાત છે, આ તો પછી જ્ઞાની થશે. એ જ્ઞાનીને વંદન કરવામાં આવે છે. કારણ છે ક્યાંથી ચડ્યા છે, કયા રસ્તે ચડ્યા છે, કેવી રીતે ચડ્યા છે, એનો આ વિષય છે. ચારિત્ર મોહવશ, ચારિત્ર મોહવશ લેશ ને સંયમ પર સુર નાશ જજે આવે છે. છ ઢાળાની ત્રીજી ઢાળમાં છે. બહુ સારો વિષય લીધો છે દોલતરામ. એનું કારણ છે કે આ કયા રસ્તે ચાલ્યા છીએ એને ખબર છે. ઇન્દ્રને ખબર છે કે આ કયા રસ્તે ચાલ્યા છે અને ક્યાં પહોંચ્યા છે ચાલતા ચાલતા. તેને લઈને પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજવાનો જ્ઞાનમાં અવકાશ થાય છે. અંદરથી ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાનો આ ખાસ પ્રકાર છે. આ ચોક્કસ પ્રકારની ખાસ પ્રકારની આ જિજ્ઞાસા છે. આ જિજ્ઞાસા એ આવે ને એને જ્ઞાન લક્ષણથી અખંડ જ્ઞાયક ભાવ લક્ષ્યગત ન થાય, ન ભૂતો ન ભવિષ્ય કોઈ દિવસ ન બને. કેમ કે એ તો એક દ્રષ્ટિએ જુઓ તો પ્રગટ જ છે, અથવા પ્રત્યેક પર્યાયમાં પ્રગટ છે. વિષય લીધો છે મોક્ષ અધિકારનો વિષય છે, એમાં વિષય છે. 294 ગાથા મોક્ષ અધિકારની 200 ચૈતન્ય જે જે પર્યાયમાં વ્યાપીને પ્રવર્તતું થકું જે જે પર્યાયને ગ્રહીને નિવર્તે છે એ ચૈતન્ય લક્ષણથી આત્મા ઓળખાય છે. શું કહ્યું? ચૈતન્ય પ્રત્યેક પર્યાયમાં વ્યાપતું થકું પ્રવર્તે છે અને નિવર્તે છે એમનો લીધું સીધું, અને જે જે પર્યાયને ગ્રહીને નિવર્તતું થકું એમ એની ચાલુ 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 અન્વય પણ કન્ટિન્યુઅસલી લે છે. એ દ્રવ્ય છે, એ અન્વય તે દ્રવ્ય છે, એ ચૈતન્ય તે દ્રવ્ય છે, એ આત્મા છે. ક્યાંથી આત્મા પકડાય છે? ગુરુદેવ તો પ્રવચન કરતા એ કહે છે એ વિષય ઉપર કે સામાન્યથી તને આત્મા નહીં પકડાય, અહીંથી પકડાશે રે એવો વિષય કીધો. સામાન્ય નહીં પકડાય. ઓળખવાનો જ વિષય ચાલે છે. શું કીધું? આગળનો એક પેરેગ્રાફ પુરવાર પર સંબંધ માટે વાંચ્યું છે. શું કીધું? કે ચૈતન્યના સહવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો એ બધું આત્મા છે એમ લક્ષિત કરવું, લક્ષણથી ઓળખવું. કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે. જાણવાનો ગુણ અને જાણવાની પર્યાય એ લક્ષણથી જ આત્મા જાણવામાં આવે છે. આ એક જ એનો ઉપાય છે. શરીરની કોઈ ક્રિયા કે રાગની કોઈ ક્રિયાથી આત્મા જાણવામાં આવે એવું એનું સ્વરૂપ જ નથી. આ એક પેરેગ્રાફ આગળનો પૂરો કર્યો. હવે મુખ્ય મુદ્દા ઉપર, ટીકા ઉપર આવે છે કે આત્માનું ચૈતન્ય લક્ષણ જે ગુણરૂપ ત્રિકાળ છે એ તો ચૈતન્ય 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 એમ ચૈતન્ય સામાન્યપણે ત્રિકાળ ધ્રુવ છે. કે આત્માનું ચૈતન્ય લક્ષણ જે ગુણરૂપ ત્રિકાળ છે, ત્રિકાળ ચૈતન્ય ગુણ છે, એ તો ચૈતન્ય 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 એમ સામાન્ય ત્રિકાળ ધ્રુવ છે. એનાથી આત્માનું ગ્રહણ થતું નથી આમ લીધું. જો ક્યાંથી નહીં પકડાય એમ કહે છે. એનાથી આત્માનું ગ્રહણ થતું નથી અર્થાત આત્મા એનાથી ધ્રુવ ચૈતન્ય સામાન્ય જણાતો નથી. પરંતુ એની નવી નવી જે પર્યાય ઉત્પન્ન થાય છે તેમાં પ્રવર્તતો અને પૂર્વ પર્યાયથી નિવર્તતો આત્મા તે પર્યાયમાં જાણવામાં આવે છે કે આ ચૈતન્ય ગુણથી લક્ષિત છે તે આત્મા છે. હું જે ટીકામાં વાત લીધી છે ને કે તે ચૈતન્ય પ્રવર્તતું થકું જે જે પર્યાયમાં વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તતું થકું જે જે પર્યાયને ગ્રહીને નિવર્તે છે, ગ્રહણ કરીને નિવર્તે છે. એમ આખો નાશ નથી થતો, નવી પર્યાયને ગ્રહણ કરીને જૂની પર્યાય એક સમયમાં ઉત્પાદ્ય છે. જે સમયમાં પૂર્વ પર્યાયનો વ્યય છે તે સમયમાં નવીને ગ્રહે છે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું, લક્ષણથી ઓળખવું. કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે. હવે જે ટીકાકાર આચાર્ય વાત કરી કે આપ ચૈતન્ય પ્રવર્તતું થકું અને ગ્રહીને નિવર્તતું થકું એમ જે પર્યાયનો વિષય લીધો એ શું કરવા લીધો? કે ત્યાંથી પકડે છે, ધ્રુવથી નહીં પકડી શકાય એમ કે છે, અહીંથી પકડાશે એ વાત લેવી છે. ટીકામાં ઓળખવાની વાત લેવી છે ને, એટલે જે પારિણામિક ભાવ શક્તિરૂપ ગુણરૂપ છે તે અવ્યક્ત હોવાથી, વ્યક્ત નહીં હોવાથી આત્મા ત્યાંથી ઓળખાતો નથી. ત્યાંથી આત્મા ઓળખાતો નથી. પણ જે વ્યક્ત છે ત્યાંથી એ ઓળખાય છે કે વ્યક્ત છે, એ જ્ઞાનમાં વ્યક્ત છે, જ્ઞાનમાં વ્યક્ત છે ત્યાંથી આત્મા ઓળખાય છે. હવે જે અપૂર્વ, આપણે તો અહીંયા પ્રકરણ એ ચાલે છે, જે અપૂર્વ જિજ્ઞાસામાં આવ્યો, આવા આવી જિજ્ઞાસામાં આવ્યો, પછી એનું જે ઉપયોગ છે એ બીજે ઢોળાયેલો રહ્યો નથી. એક જ વિષય ઉપર એની અપૂર્વ જિજ્ઞાસાઓ હોવાથી, અને એ એક જ પોતાના નિજ સ્વભાવ સ્વરૂપને શોધતો હોવાથી એની તીવ્ર જિજ્ઞાસામાં પછી એનો ઉપયોગ ક્યાંય ઢળાયેલો નથી. એટલે એકદમ સૂક્ષ્મ થઈને એને પકડી લે છે, કેમ કે પર્યાયમાં તો ઘણું ઘણું છે. પર્યાયમાં ઉત્પાદ છે, વ્યય છે, જ્ઞાનાકારો છે, રાગ છે, વિભાવ છે, કેટલું બધું પડ્યું છે, અનેક વાત પડી હોવા છતાં એમાંથી માત્ર ચૈતન્ય સ્વભાવને જ પકડવો કે મૂળ સ્વરૂપે તો આટલો જ છું, આવો જ છું, કે જેને ઓળખતા એને એક ચૈતન્ય ગુણ અથવા જ્ઞાન ગુણ પરથી અનંત સામર્થ અને અનંત ગુણનો પિંડ એમ નિશ્ચિત થઈ જાય, ત્યારે એને ઓળખો એમ કહેવામાં આવે છે. અનિત્યથી જ નિત્ય પકડાય, કેમ કે પકડવાનું સ્વરૂપ જ અનિત્યમાં છે. પકડવાનું કાર્ય કરવાની જે શક્તિ ક્ષમતા એ અનિત્યમાં છે, નિત્યમાં નથી. નિત્યને પકડવું ન પકડવું કાંઈ છે નહીં, એ બીજો વિષય છે. કાર્ય કોણ કરે છે એટલો સવાલ છે. કોના દ્વારા કાર્ય થાય છે, ક્યાંથી કાર્ય થાય છે, કોણ કરે છે, અહીંયા તો પ્રશ્ન એ છે. પોતે પોતાને ન ઓળખાય એવું બને જ નહીં. પૂર્વ શરત આ છે કે જો આવી અપૂર્વ જિજ્ઞાસા હોય તો, પણ જિજ્ઞાસા નથી. જગતના પદાર્થોનું કુતૂહલ છે, એની જિજ્ઞાસા છે. જરાક વાજું વાગે ત્યાં ધ્યાન જાય, આ કેવું વાગે, કાંઈક જોવા મળે, જાણવા મળે, વર્તમાન પત્ર હોય, ટેલિવિઝન હોય, ક્યાંય બી કાંઈ પ્રસંગ બી ન હોય, કુતૂહલ થઈ આવે છે. શું થયું ગામમાં આજે, શું થયું હવે, જે થયું એ તારે તારે કેટલા લેવા દેવાના, કાંઈ લેવા દેવાનું હોય તો સીધી વાત છે. પણ એમને મફતની જે જિજ્ઞાસા માં એ આખે આખો રોકાય છે, એ જિજ્ઞાસા બહારના પદાર્થોની જિજ્ઞાસા, બહારના પદાર્થોનું કુતૂહલ એની અપૂર્વ જિજ્ઞાસાને રોકે છે, ઉત્પન્ન થવા દેતું નથી, એવું એ પરિણમન છે, એ પ્રતિબંધક પરિણમન છે. અને કિંમતી મનુષ્ય ભાવ ચાલ્યો જાય, પાછું નુકસાન કેટલું છે એ તો વિચાર. જેમ પેન્સિલને અણી કાઢીએ તો હંચામાં ફેરવવી, એના એના જેવી ચોખ્ખી વાત છે. આ પેન્સિલ મૂઠી છે અને અણી કાઢવી છે કે હંચામાં મૂકીને ફેરવો એટલે એની અણી નીકળે, એમ જિજ્ઞાસામાં આવે તો એને ઉપયોગ સૂક્ષ્મથી આ જ્ઞાન ચોખ્ખી વાત છે. તીવ્ર જિજ્ઞાસા એના ઉપયોગને સૂક્ષ્મ કરે જ છે ઓળખવા માટે. એટલે અહીંયા એ લીધું કે તેને લઈને એવી તીવ્ર જિજ્ઞાસાને, અપૂર્વ જિજ્ઞાસાને લઈને પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજવાનો જ્ઞાનમાં અવકાશ થાય છે. એ ખાલી જગ્યાથી પોતાના સ્વરૂપને નિશ્ચિત કરવા માટે ભાવ જેવો છે એવો જ ભાવ ભાસે એના માટે, એના ભૂમિકાના જ્ઞાનમાં, પૂર્વ ભૂમિકાના જ્ઞાનમાં ખાલી જગ્યા થઈ ત્યાં આવીને બેસશે, અવકાશ થઈ ગયો. જિજ્ઞાસાએ જગ્યા કરી નાખી, બીજું બધું હટાવી નાખ્યું, એ બધેથી ઉઠી જાય એનું કામ છે. અંદરથી ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાનો આ ખાસ પ્રકાર છે. તદ ઉપરાંત એ સિવાય પણ ઘણી ઘણી વાતો છે, એટલે છે બધું સાથે, પણ કહેવામાં તો ક્રમ પડે એટલે તદ ઉપરાંત એમ કહ્યું છે. આ જિજ્ઞાસા ઉપરાંત પૂર્ણ નિર્દોષતાની પ્રાપ્તિ અર્થાત પરિપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું ધ્યેય બાંધનાર અને વાક્યમાં ઘણી વાત લીધી છે કે આ જિજ્ઞાસા ઉપરાંત એને કરવું છે શું, સ્વરૂપને ઓળખીને પણ એને કરવું છે શું. માણસ નથી કે તમે આ બધી માથાફોડ કરો છો પણ હવે તમે શું કરવા ધાર્યું છે એ તો કયો, આખરમાં તમારે શું ઈચ્છો છો, શું તમે શું ચાહો છો. એમ કહે છે કે એને પહેલેથી એક વાતની ગાંઠ મારી છે, જે બાંધ્યું છે એવો શબ્દ અહીંયા વાપર્યો છે ઈરાદાપૂર્વક. જે બાંધ્યું છે એટલે શું, જેમ કોઈ પ્રતિજ્ઞાથી માણસ પ્રતિજ્ઞાબદ્ધ થાય તો એનો અર્થ એ થાય કે હવે પ્રતિકૂળતા નહીં પણ એક વખત મૃત્યુ થાય તો પ્રતિજ્ઞાબદ્ધ થયેલો માણસ પ્રતિજ્ઞાને તોડતો નથી. એમ અહીંયા ધ્યેયબદ્ધ છે આત્માર્થી જીવ, પોતાના ધ્યેયથી બંધાયેલો છે, બાંધ્યું છે. એને બાંધ્યું એટલે એક વાત ગાંઠ મારીને નક્કી કરી કે આ કરે જ રહેવું, કરે છૂટકો આ. એ કયું છે તો પૂર્ણ શુદ્ધ થવું. પરિણામમાં કશાય કલંકનો એક કણ મારે ન જોઈએ, આવું ધ્યેય જેને બાંધ્યું છે એના માટે સૂત્ર બાંધ્યું છે ગુરુદેવશ્રીએ કે પૂર્ણતાને લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે. કેડી તો શરૂઆતનો વિષય છે. પૂછે છે પણ અમારે ક્યાંથી શરૂ કરવું, હવે અમારે આ બધું હાંડલું કરવું પણ શરૂ ક્યાંથી કરવું, કે શરૂ અહીંથી કરવું કે પહેલાં ધ્યેય બાંધ્યું છે. પૂછ તું તને તે ધ્યેય બાંધ્યું છે કે ધ્યેય બાંધ્યા વગર એમને એમ અહીંયા આવે છો, એમ પૂછું પોતે પોતાને. જો એમને એમ આવે છે તો તારી શરૂઆત નહીં થાય. લોકો ભલે તને ગમે એમ કે ભાઈ તો બહુ નિયમિત આવવા વાળા ભાઈ તો રોજ એમની હાજરી તો નિયમિત પણ એટલે એમને બસ બહુ આ ગમે છે આમ છે એમ કે વખાણી કરે લોકો. શાંત છે, ફલાણું છે, નિપુણ છે, વૈરાગી છે, શું રૂચિવાળા છે, બધું ગમે એ કે. પણ અંદરમાં ધ્યેય બાંધ્યું ન હોય તો શરૂઆત નથી, એમ કે શરૂઆત જ નથી. આ એક બહુ શરૂઆતના વિષયનો બહુ મહત્વનો મુદ્દો છે. કેમ કે કેમ આમ લીધું છે, આમ આમ કેમ, આ તો બહુ કુદરતી છે, આ કોઈ ગોઠવણીનો વિષય નથી, એકદમ કુદરતી છે. કે જેનો ઉપાડ એના પ્રમાણમાં હોય, જે જે વસ્તુ પ્રાપ્તિ કરવી હોય એની તૈયારી એના પ્રમાણમાં એના અનુપાતમાં હોય છે હંમેશા. બરોબર. કોઈ દિવસ દાળિયા સિંહની લારી લઈને ફરતો હોય એ એમ નહીં કે મેં કરોડોનું ધ્યેય બાંધ્યું છે, મારે તો કરોડો આમાંથી કમાવાના છે. પણ 25 રૂપિયાનો તો માલ નથી અંદર. જે વેપારમાં માલ 25 રૂપિયાનો નથી એમાં નફો કેટલો હોય, કે 3 ગણા કરે તો બીજા 50 આવે, પણ ક્યાં લાખો કરોડો. તો જે સિદ્ધપદ હાંસલ કરવું છે, પરિપૂર્ણ શુદ્ધ થવું છે, તો એનો ઉપાડ અહીંથી આત્માર્થની ભૂમિકામાં એનો ઉપાડ એને આનુષંગિક ધ્યેયને આનુષંગિક ઉપાડશે. એટલે એના કાર્યની અંદર બળ બીજી જાતનું છે. એક અલૌકિક બળથી ઉપડેલો જીવ છે આત્મા, એટલે એ પામે છે. અહીં તો એ લેવું છે કે આ બધું હોય ને ન પામે એ બને જ નહીં, ગેરેન્ટેડ વાત છે. પછી એમ નથી કે હવે એનું ભવિતવ્ય પાક્યું હોય કે ન પાક્યું હોય, કે તેને થાય કે ન થાય, કથનચિત કાંઈક બીજું કાંઈ પ્રશ્ન જ નથી. પૂર્વકર્મ એ જગ્યા કરે છે અને ભવિતવ્યતા આવીને ઊભી રહી જાય છે, નહીં આવવાનો પ્રશ્ન રહેતો નથી. ભવિતવ્યતાની શંકા કરવાનો એમાં સવાલ નથી કે ભવિતવ્ય હશે કે નહીં હોય, એ પ્રશ્ન રહેતો
નથી.
બિલકુલ પાકી ગઈ, 100 એ 100 ટકા, 101 ટકા પાકી ગઈ. એ પોતે નિશંક થઈ જાય છે, એને કેવળીને પૂછવા જવું પડતું નથી. ગુરુદેવ તો બહુ પ્રશ્ન પૂછતા હોય. ચેતાંબરના પેલા સાધુ આવ્યા હતા, જ્ઞાન વિજય દર્શન વિજય ને ચારે નામ, એ લોકો નામ એવા પાડે છે. ખાલી ટેસ્ટ કર્યો, ભાઈ તો ભવી છો કે અભવી એમ કઈ ખબર પડે, ખબર પડે છે કે ભવી છો કે અભવી. તો સાધુ તો જોકે છઠ્ઠા સાતમા નું સ્થાન તો એક બહુ ઊંચી વસ્તુ છે, પણ આ તો એક મુમુક્ષુતામાં આવ્યા છે કે નહીં એટલો ટેસ્ટ છે. ખરા મુક્ષો ને એની શંકા હતી, એની શંકા એને ન હોય. હું આ બધું કરું છું, ઘણું કરું છું ને તૂટી મરું એટલું કરું છું, પણ કોને ખબર અભવી હશ તો. હે, અથવા ભવિ પણ અભવી જેવા હોય છે એવું કાંઈ કહેશે તો એ શંકા એને હોય. આ એક કુદરતી અંદરનો અવાજ છે આત્માનો. આ આત્માનો અવાજ છે, માણસ એટલે કે આત્માના અવાજને અનુસરવું. આ આત્માનો અવાજ છે, શંકાનો સવાલ નથી. શંકાનું સ્થાન ન રહીએ એને. એવી પરિપૂર્ણ નિર્દોષતા અથવા પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું જે બાંધનાર, જેણે બાંધ્યું છે, અને બાંધ્યું છે એટલે બાંધીને એક ઓર અભેરાએ ચડાવી દીધું નથી. હવે આગળની વાત ચાલે છે કે એ બાંધ્યું છે અને તે ધ્યેયને, બાંધેલા ધ્યેયને પૂરી લગ્નીથી, કચાશ રાખીને નહીં, કસર રાખીને નહીં, પૂરી લગ્નીથી અનુસરવાની, જેની જગત ધગશ એટલે પરિણામમાં જેને જોર છે, પૂરી લગ્નીથી જોરથી એ ધ્યેયને પહોંચી વળવા માગે છે, એવો જીવ આત્માર્થીની યોગ્ય ભૂમિકા વાળો હોય છે. આ તો હજી આત્માર્થીની સુયોગ્ય ભૂમિકા યથાર્થ ચાલેવી છે. જ્ઞાન દશા તો હજી પછીની ચીજ છે. આ તો હજી દિશા બદલે છે ત્યારે એ દિશા બદલનારના લક્ષણ કેવા છે. માણસ કહે કે પુત્રના લક્ષણ પારણામાંથી, એમ કહે છે કે નહીં, એ આત્માર્થીના લક્ષણ છે. નાનીને એ ધર્મપિતા કહે છે તો એનો પુત્ર આવો છે એમ લેવું છે. નાની તો એના ધર્મપિતા છે, એનો પુત્ર આવો છે, એના પુત્રના લક્ષણ પારણામાં. તેથી તેને આત્મહિત એ જ માત્ર પ્રયોજન રહે છે. શું થયું અહીંયા કે એક જ્ઞાનની અંદર પ્રયોજનનો દ્રષ્ટિકોણ ઊભો થઈ ગયો. શેમાંથી થયો? કે જે જીવે પૂર્ણ શુદ્ધ થવાનું ધ્યેય બાંધ્યું અને પોતાના ધ્યેયને અનુસરવાની જેને લગ્ની છે અને ધગશ છે, એ ધ્યેય તો જ્યારે ભાસલ થશે તારની ત્યારની વાત ત્યારે, પણ અત્યારે શું કે એની દ્રષ્ટિમાં પ્રયોજનભૂત શું અને અપ્રયોજનભૂત શું, આ મેં ચાલુ. બે ખાતા પાડ્યા, બે ખાતા પાડ્યા ને ખતવણી શરૂ કરી. કોઈ પણ વાત આવે એનું બાયફર્કેશન થઈ જાય. પ્રયોજન ભૂત છે, કયો પ્રયોજન ભૂત છે, પ્રયોજન ભૂત છે, કયો પ્રયોજન ભૂત છે, આવે જ નહીં થઈ જાય. અપ્રયોજન ભૂત લાગે એટલે ઉપેક્ષિત થઈ જાય એનું જ્ઞાન, અને પ્રયોજન ભૂત લાગે એટલે સીધું તત્પરતા ધારણ કરે એની સૂક્ષ્મતા ઊભી થઈ જાય. મારું પ્રયોજન છે, જેમ પોતાને લાભ નુકસાન હોય તો કેવો ચોંટી જાય છે, ચોંટી જાય છે. પ્રયોજન નો વિષય જ્યાં આવ્યો છે, આ પણ એક પરિણમનનો બહુ મહત્વનો મુદ્દો છે કે જીવ પોતાના પ્રયોજનને સમજી શકે. બહુ ભાગ તો ધાર્મિક ક્ષેત્રમાં આવેલા જીવો પ્રયોજનના દ્રષ્ટિકોણ સુધી પહોંચતા નથી, એટલે પ્રયોજન ભૂત અને અપ્રયોજન ભૂત બધું સામે એને આવતું હોવા છતાં શાસ્ત્રમાંથી અને જ્ઞાનીની વાણીમાંથી બધું એને સામે એના ક્ષયોક્ષમના પડદા ઉપર આવતું હોવા છતાં એની દ્રષ્ટિ પ્રયોજનભૂત વિષયને પકડતી નથી. ઉલટાની એની દ્રષ્ટિ અપ્રયોજનભૂત વિષયને પકડીને એ આખો એમાં અપ્રયોજનભૂત વિષયમાં રોકાઈ જાય, આગળ બધાય છે અને વખત નીકળી જાય છે. આ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે તેથી એટલે આવી ભૂમિકા હોવાને લીધે એમ લેવું છે, એટલે તેથી શબ્દ લીધો કે ઉપરની ભૂમિકાને કારણે આત્મહિત એ જ માત્ર પ્રયોજન રહે છે. એટલે સર્વ કાર્યમાં એને આત્મહિત નું પ્રયોજન છે. એ શ્રીમદજીના વચનોમાં લઈએ તો એમણે આત્માર્થી એટલે પોતાની તો પોતાના અંગત વિષયને જ પત્રમાં લખતા હતા, કે ખાવું છે તો આત્માર્થે, રડવું છે તો આત્માર્થે, સૂવું છે તો આત્માર્થે, બોલવું છે તો આત્માર્થે, મૌન રહેવું છે તો આત્માર્થે, એમ કરીને કેટલાય બોલી લીધા છે. એનો અર્થ શું? કે એનો અર્થ એ કે એનો પ્રયોજનનો દ્રષ્ટિકોણ છે. સર્વ ઉદયના કાર્યોમાં ખાવું, પીવું, બોલવું, રડવું, એ તો બધા ઉદયના કાર્યો છે. કે તમામ ઉદયના કાર્યમાં પ્રયોજનનો દ્રષ્ટિકોણ જાતો નથી, છૂટતો નથી. તમામ ઉદયમાં આ પ્રયોજનનો દ્રષ્ટિકોણ એ જાતો નથી. એ ભલે પ્રયોગ શરૂ ન થયો હોય તો પણ વિચારની ભૂમિકામાં આ દ્રષ્ટિકોણ રહેવો જોઈએ. વિચારની ભૂમિકા પ્રયોગની ભૂમિકામાં ના આવ્યો હોય જીવ તો, પણ વિચારની ભૂમિકામાં તો છે ને, શાસ્ત્રમાં છે. તો વિચારની ભૂમિકામાં પણ ખાવું, પીવું, હાલવું, ચાલવું બધા કાર્યોમાં પહેલો તો વિચાર થાય છે ને, પછી કાર્ય આવે છે, આદરે આદરે છે તો પછી. તો દ્રષ્ટિકોણ ક્યાં ત્યાં શું છે? આત્મહિતનું પ્રયોજન આમાં કેટલું ને કેટલું નહીં એવો કોઈ દ્રષ્ટિકોણ સાથે ને સાથે જોડાયેલો અને કાર્યગત રહે છે? આ સવાલ છે. આર્થિક પ્રયોજનમાં શું છે? ત્યારે પૈસાનું પ્રયોજન, લાભ નુકસાન પૈસામાં જ ગણાય છે. તો તરત એ જોવે છે, ક્યાંય બી વાત હોય તો કામે મને કાંઈ નુકસાન જોતું નથી ને, અથવા મને લાભ છે તો કેટલો. આ પહેલો એના દ્રષ્ટિકોણ હારે જોડાઈ જાય ને પછી બધું વિચારે, એકો રાખીને વિચારે છે, એ સાથે જ રાખે છે. એમ અહીંયા આત્મહિત એનું પ્રયોજન છે. જો જીવ જાગે જ છે, પૈસાની બાબતમાં હું તો અર્ગે છે. હે તમે કયો જે ઊંઘમાં બીજો ખોટો જવાબ ન દે દે એમ છે. કોઈ કોરા કાગળ ઉપર સહી કરાવી જાય
નહીં
ભાઈ, હું સમજ્યા વિના વાંચ્યા વિના ક્યાંય દસ્તખત આપતો નથી. શું કે છે? રહેવું જોઈએ ને, એનો સ્વભાવ છે. પોતાના હિતમાં જાગ્રત રહેવાનો જીવનો સ્વભાવ જ છે. આ તો સ્વભાવગત વાત છે. હવે એ જ્યાં એને હિત માન્યું છે ત્યાં જાગ્રત છે, અહીં તો વિષય પલટાય છે, પ્રવૃત્તિ તો એની ઊભી જ છે, પ્રવૃત્તિ કઈ નવી શીખવાની છે ને, એ પ્રવૃત્તિ ઊભી જ છે, એ તો સ્વભાવગત પ્રવૃત્તિ છે, પણ વિષય બદલાય છે, આત્મહિત પ્રયોજન થાય છે. બહારના સંયોગી પદાર્થોમાં અંગીત રીતનો વિષય ન રહ્યો, વિષય બદલાઈ ગયો અહીંયા, એટલી વાત છે. તેથી તેને આત્મહિત એ જ માત્ર પ્રયોજન રહે છે. આને એક ઉપમા આપી છે, આ પ્રયોજનના દ્રષ્ટિકોણની એક ઉપમા આપી છે, ટોર્ચ લાઇટની બેટરીની. અંધારામાં નીકળે તો સાથે ટોર્ચ હોય તો એ જોઈને પગલું ભરે છે, કઈ ખાડામાં પગ પડે
નહીં,
એક એક પગલે જોઈ લેશે કે કઈ ખાડો છે કે નહીં, બરાબર આગળ પાછળ લાઇટ નાખ્યા છતાંય તે પગમાં ખાડો છે, જ્યાં પગલું ભરવું છે ત્યાં ખાડો નથી, એ વાત તો પહેલા ચોક્કસ કરી લે છે. આ જે પ્રયોજનનો દ્રષ્ટિકોણ છે એના હાથમાં ટોર્ચ આવી ગઈ, અજ્ઞાન અંધકારમાં પણ એને હાથમાં ટોર્ચ
આવી ગઈ,
આવી ગઈ, આ એની ટોર્ચ છે, બેટરી આવી ગઈ હાથમાં, પછી પગ આડો અવળો પડતો નથી ખાડામાં. તો આવા આત્મારથી જીવને નિજ પ્રયોજનના વિષયમાં તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિપૂર્વક સહજ પ્રવર્તવાનું થાય છે. જો સહજ થાય છે આ પરિસ્થિતિ, સહેજે સહેજે સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિકોણથી પોતાના હિત અહિતને એ આત્મારથી જીવ જોઈ લે છે, સમજી લે છે અને પ્રવર્તે છે. એ એક એવો વિષય છે કે જેટલી પ્રેક્ટિસ વધારે એટલો ઉપયોગ સહજતાથી સૂક્ષ્મપણે કામ કરે, જેટલી પ્રેક્ટિસ જે વિષયમાં વધારે. સરખું જીવ્યું છે નાનપણમાં, પેલા એક સાથે ઘણા દડા ઉછાળે, હાથમાં તો બે જ દડા આવે, એક સાથે બે હાથમાં એક એક દડાથી વધારે ભેગા ન થાય. એણે પ્રેક્ટિસ પહેલા એક દડાથી શરૂ કરી હોય, પછી બે સામા સામા બે હાથમાં લઈ લઈએ, પછી ત્રણ રાખીને ઉડાડે, ચાર પાંચ છ સાત આઠ નવ દસ દડા હોય, દસે દસ ઉલળતા હોય, હાથમાં બે જ રહ્યા, અને એને હાવ રમત માત્રમાં ખેલ કરી દે, હજારો માણસો જોવે એમાં કાંઈ એને એમ ન લાગે કે હું ચૂકી દઈશ, એવું જરાય એને લાગે, શંકાય ન પડે. મહાવરો થઈ ગયો છે પ્રેક્ટિસ, અને ઘણા વર્ષોથી કર્યું હોય છે, ઘણી પ્રેક્ટિસ હોય છે, કલાકોની કલાક રોજ પ્રેક્ટિસ કરતા હોય છે, એ બધું તો હોય જ છે. પણ લોકોને આશ્ચર્ય થાય ત્યારે એને સહજમાં રમત માત્રમાં કાર્ય થતું હોય. આવા તો જગતની અંદર કેટલાય પ્રકાર છે, આ તો દ્રષ્ટાંત દીધું, પણ એવા કેટલાય પ્રકાર છે, ઓરડા ઉપર ચાલે છે, અનેક જાતના જેટલા અસાધારણ પ્રકાર લાગે છે, એ બધા પ્રેક્ટિસનો વિષય છે, બીજું કાંઈ નથી. કાંઈ ભણ્યો ન હોય માણસ, અબુ અભણ જેવા માણસો હોય છે, આ મોટા હેવી વ્હીકલ ચલાવે છે કે નહીં, પચાસ પચાસ ટનની ટ્રેલર ચલાવતા હોય છે, એ કાલે પાંચ દસ ઓપરેશન કરવાના હોય છે, ઓપરેશન એટલે પોઈન્ટ ઉપર કામ કરવું એનું ઓપરેશન કહે છે, એ આ વિમાન ચલાવે છે, એમાં કેટલા યંત્રો ઉપર એને લક્ષ્ય રાખવાનું હોય છે. પણ એ પ્રેક્ટિસથી સહેજે સહેજે એને પ્રેક્ટિસથી સહજ થઈ જાય છે. એમ જ્યાં પ્રયોજનનો દ્રષ્ટિકોણ સતતપણે કામ કરતો થઈ ગયો અને એ પ્રેક્ટિસ વધી ગઈ, ત્યાં એ પોતાના નિરહિતના પ્રયોજનમાં બહુ સૂક્ષ્મ અને તીક્ષ્ણપણે એનો ખ્યાલ પડવા માંડે છે. એટલે જરાક ફેર પડે કોઈનો વાતમાં, એને લાઈટ થઈ જાય છે, હજી જ્ઞાન દશા પછી થશે, પણ કહેનારના બોલમાં ફેર પડે અને તત્વથી પ્રયોજનથી વિરુદ્ધ કોઈ વાત નિરૂપણ થતી હોય તો એને લાઈટ થઈ જાય કે હા અહીંયા ફેર પડે છે. એને પ્રયોજનનો દ્રષ્ટિકોણ એમાં તીક્ષ્ણ અને સૂક્ષ્મ કોણે કામ કરે છે. અને સહજ જ કામ કરે. ગ્રાહક ખબર પડે ત્યાં એને ખબર પડે, તો આમાંય ખબર પડે છે. કોઈ માણસ દાઢે તો નથી ખબર પડતી, અજાણ્યા માણસને એમ કે તમારી પ્રશંસા બહુ કરતા હતા કે તમને ખબર ન પડે. એ પ્રશંસા નહોતા કરતા પણ મને કણા મારતા હતા, એ ખબર કેમ પડી જાય છે? શબ્દો તો સારા સુંદર હોય છે અને બહારના હાવભાવ પણ એવા લાગે. જીવનો ઉપયોગ પોતાના પ્રયોજનમાં કેટલો બધો કામ કરે છે. અથવા બહુ પ્રયોજનમાં જાગ્રત હોય એવા તો અમથો અમથો કોઈના ઉપર શંકા કરે કે કઈ મને મારા ઉપર તો આ વાત નથી આવતી. વધારે પડતો માણસ એવી રીતે શંકાશીલ થઈ જાય છે. એનો અર્થ શું છે કે એ વિષયમાં એની જાગૃતિ જોઈએ એના કરતા પણ વધારે પડતી છે, તો એને શંકા પડી જાય. થોડી પણ વાતમાં ભળતી જ વાત હોય તો એ શું બતાવે છે કે એ વિષયને એની સૂક્ષ્મતા બતાવે છે. ત્યાં એને પ્રયોજન પોતાનું લાગ્યું છે, પોતાનું પ્રયોજન ત્યાં એને ભાસ્યું છે. એવું જ આત્મહિતના પ્રયોજનમાં આત્માની શાસ્ત્રની વાત ગમે એટલી આવે, ઉપદેશની વાત ગમે તે પ્રકારે આવે, પણ જ્યાં ફેર પડે ત્યાં ફેર પડે એ ખબર પડે પ્રયોજનની દ્રષ્ટિવાળાને. બીજાને ખ્યાલ પડે નહીં, બાકી બધા ઉપર ખ્યાલ રહે. વાહ ભાઈ વાહ, શું વાત કરે છે, શું સમજાવે છે, શું કહે છે કે બધું ઠીક છે. પ્રયોજનવાળાને તો જરાક ફેર પડે છે ત્યાં એને ખબર પડે છે. વ્યક્તિગત વિષય નથી લેવો, પણ આપણે તો એક પોતાના પ્રયોજનથી સમજવાનો વિષય છે. કેમ કે સંમત કરે છે પ્રયોજન ન ભાસે, અને જો સંમત કરે તો પણ એ પોતાના અજ્ઞાનનો દોષ તો પોતાને લાગશે. જે તત્વ વિરુદ્ધ વિષય નિરૂપણ ચાલતો હોય અને પોતાને સમજણ ન પડે તો સંમત તો કરી લેવાનો છે. આસ્થાથી તો બેઠો છે કે આ કંઈક કહે છે, કંઈક 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 છે, તો કંઈક એની પાસે છે તો કહે છે, તો એની સંમત તો થઈ જશે. સંમત થઈ જશે એનો દોષ પોતાને લાગી જશે. એટલે આવા આત્માર્થી જીવને નિજ પ્રયોજનના વિષયમાં તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિપૂર્વક સહજ પ્રવર્તવાનું થાય છે. સ્વરૂપ સંબંધી અપૂર્વ જિજ્ઞાસાને લઈને પૂર્વે ગ્રહેલા માનેલા વિપરીતતાના પ્રકારો પણ શિથિલ થાય છે. આ એક અપૂર્વ જિજ્ઞાસાનો લાભ કહો કે નફો કહો, જેને પોતાના સ્વરૂપને ઓળખવાની કોઈ અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો એને પૂર્વે જે મિથ્યા માન્યતાના સંસ્કારો ઝીલ્યા છે, પકડ્યા છે, પીડ્યા છે જે સંસ્કારો, એમાં શિથિલતા આવે. નહીંતર પૂર્વગ્રહ છે એ પણ જીવને રસ્તે ચડવા દે. અનાદિથી તો મૂળ વાત લીધી છે, અહીંયા પહેલી તો એ વાત કે તદુપરાંત એમ કરીને વાત છે પહેલા જ પાને વચ્ચે. તદુપરાંત પૂર્વે સન્માર્ગને આરાધેલ નહીં હોવાથી તેમજ તથા પ્રકારની હીની યોગ્યતાને લઈને ઉન્માર્ગનું આરાધન કર્યું છે અને હીણી યોગ્યતા છે, અને આત્માના હિતનો સમ્યક પુરુષાર્થ, આત્મહિત સંબંધિત પુરુષાર્થ એટલે સમ્યક પુરુષાર્થ ઉત્પન્ન થાય એવો જીવનો એક પ્રકાર તો સામાન્ય છે. મિથ્યાત્મના મિથ્યા માન્યતાના રૂંધા લાકડા પણ એને પકડ્યા છે, અને ક્યાં ક્યાં ક્યારે કેવા પકડ્યા છે એની અત્યારે એને ખબર નથી. તકલીફ છે કે ભૂતકાળમાં ક્યાં ભરાણો તો ભાલે એની એને ખબર નથી, કોની કોના પડખામાં કોના પક્ષમાં ચડી ગયો, કેવી રીતે વિરુદ્ધતા કરી, વિરુદ્ધતા અનુમોદી કેવી રીતે કરાવી, શું કર્યું એને ભૂતકાળની ખબર નથી, ભૂલી ગયો છે, ભાવાંતર થઈ ગયું, શું થાય, મોટા ભાગે તો સ્મૃતિ રહેતી નથી. એવા ઊંધા સંસ્કાર લઈને આવ્યો હોય એને કઈ ઉપાય શું? ઉપાય એક છે કે એક વાર તને તારું સ્વરૂપ ઓળખવાની જિજ્ઞાસા આવે, કોઈ રીતે તને જિજ્ઞાસા આવે તો આ લાકડા છે ને એ બધા સ્થિર થઈ જશે, ઢીલા પડી જશે, એ નડતર તને નડશે નહીં. નહીતર જેમ ઓલો ભૂત વળગ્યું હોય ને માણસ કહે ને કે આને કઈક નડતર છે, એટલે દેખાતું નથી છતાં કઈક નડે છે, એનું નામ નડતર. એમ એને પૂર્વ સંસ્કારની ખબર નથી પણ એને અંદર માંથી કામ આગળ હાલતું નથી, એને ઊંધી માન્યતાના નડતર લાકડા છે બધા, એને તોડવામાં પણ ભલે એની ખબર ન હોય તો પણ આ એક જિજ્ઞાસા એક વિશેષ કામ કરે છે. એ સામાન્ય ઉપર છેલ્લી સામાન્ય જિજ્ઞાસાથી કામ નહીં થાય, તો માથામાં કીડા પડવા. જેમ વેદના થાય તો માણસને રુદન આવે છે કે હવે મારાથી સહન થતું નથી, રે સહન થતું નથી, શું કરે છે, રોગે કઈ મટી જાય છે, પણ એ રડ્યા વિના રહી શકે નહીં. અને કોઈ કે ભાઈ તમે રોશો એટલે કાંઈ થોડુંક તમારી પીડા મટવાની કઈ, એમ કે બધી વાત થતી પણ હવે થાય શું, આ પીડા સહન થતી, એમ એને વેદના ઉપડવી જોઈએ, એટલી વાત તો ચોક્કસ છે. તો એ જિજ્ઞાસામાં આવે ને એને પછી કાંઈ નડતર રહીએ એ વાતમાં કાંઈ માલ નથી, એમ કે ભલે પૂર્વે ભૂલો કરી હોય, ભલે પૂર્વે એને જો ગડબડ થઈ ગઈ હોય, ઊંધા લાકડા કરી ગયા હોય, એ બધા એનો રસ્તો છે. અહીંયા આ કેળીએ ચડે તો એને રસ્તો પહોંચે એવી આ કેળી છે. એ અપૂર્વ જિજ્ઞાસાને લઈને સ્વરૂપ સંબંધીની, પોતાના નિજ સ્વરૂપને ઓળખવાની અપૂર્વ જિજ્ઞાસાને લઈને પૂર્વે ગ્રહણ કરેલા, ગ્રહેલા અને માનેલા વિપરીતતાના પ્રકારો એને શિથિલ થાય છે. શ્રદ્ધાનો વિપર્યાસ મંદ પડે, દર્શનો મંદ થાય, અહીંયા એમ કેમ સીધી વાત કહી દો, શાસ્ત્ર પરિભાષાની વાત એ છે કે અહીંયા દર્શનોની યથાર્થ પ્રકારે એવી મંદતા થાય કે મિથ્યાત્વ ગળીને નાશ થઈ જાય, ખસી જાય, અને જ્ઞાનનો વિપર્યાસ પણ છૂટી જાય, ભ્રમણા નીકળી જાય બધી, તો એને વિભ્રમ રહે નહીં. એ વિભ્રમનો વિભ્રમ ન રહે એનું નામ નિર્ભ્રાંત પણ છે. ભ્રાંત એટલે ભ્રમ. અને ગૌણ થઈ જાય છે અથવા એવો કોઈ પરિણામ આવી જાય તો પણ એની મુખ્યતા ન થાય, અથવા એની પાછળ એનું જોર ન રહે, ભૂલ ભૂલમાં પૂર્વ સંસ્કારને વશ ત્યાં જ્ઞાનનો વિપર્યાસ ઊભો થાય તો એ ગૌણ થઈને નીકળી જાય, એની પકડ અને મુખ્યતા આવે નહીં. ગુરુદેવની એક રાત્રિ ચર્ચામાં પ્રશ્ન પૂછો તો કે જીવ અન્ય મતમાં જન્મો હોય, એટલે દિગંબર સંપ્રદાયમાં મૂળ જન્મ હોય, એ સ્થાનકવાસી હોય, વૈષ્ણવ હોય, ગમે તે અન્ય મતમાં જન્મ હોય, તો એને સમ્યક દર્શન થાય. પ્રશ્ન શું છે? એને સમ્યક દર્શન થાય અને એને દિગંબર સંપ્રદાયને પાછો જાહેર રીતે ગ્રહણ ન કર્યો હોય, મનુષ્યની વાત માત્ર સંપ્રદાયનો પ્રશ્ન નથી, મનુષ્ય હોય અને એને જે સંપ્રદાય નો બદલ્યો હોય અને લોકો એને એમ માનતા હોય કે આ તો હજી અમારા ફલાણા છે, અમારામાં ફલાણા છે, એના સંપ્રદાય મારા તો એને એના જ માનતા હોય ને, કારણ કે એને જાહેર રીતે તો એને દિગંબર સંપ્રદાય ન ગ્રહણ કર્યો હોય, અથવા તો એવું એવી જાહેરાત નથી કરવી હોય કે ભાઈ હું બીજા કોઈ સંપ્રદાયને સ્વીકારતો નથી, દિગંબર સંપ્રદાયને સ્વીકારતો, તો એને સમ્યક દર્શન રહે કે ન રહે આ પ્રશ્ન કર્યો. તો કે રહે, રહે તો પછી એને જે સંપ્રદાયમાં છે એ સંપ્રદાય પ્રત્યે એને કેવો ભાવ રહે, આ બીજો પ્રશ્ન હતો સાથે સાથે અનુસંધાનમાં. તો કે એને એ સંપ્રદાય સાચો છે એમ ન લાગે અને એ સંપ્રદાયનો આગ્રહ ને પકડે ને હોય નહીં. આ સાચું છે એમ ન કહે ન જાણે અને તેથી કરીને એની એને પકડ કે એનો આગ્રહ એને રહે નહીં. એટલે બહારમાં આજે ખોખું રહી ગયું છે પૂર્વક્રમનો, અંદરમાં છૂટી ગયો છે. ખરેખર તો એ સંપ્રદાયથી અંદરમાં એ છૂટી ગયો છે, બહારનો ફેરફાર નથી થયો, અંદરનો ફેરફાર થઈ ગયો છે એટલે એને આગ્રહને પકડવાતા નથી. એટલે એ ગૌણ થઈ જાય છે. કોઈ પછી કોઈ સંસ્કાર વશે જ્ઞાનનો દોષ હોય, સૂક્ષ્મની ભૂલ નીકળી હોય તો એ નીકળી જાય, પણ એ ગૌણ છે માટે નીકળે છે. એની મુખ્યતા હોય તો નીકળે નહીં, કેમ કે મુખ્યતા હોય ત્યાં પકડ હોય, અને પકડ હોય ત્યાં જ્ઞાન શૂન્ય કે શ્રદ્ધાન શૂન્ય રહી શકે.